તારીખ 23/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 227 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 163
કર્તવ્યના સંબંધનો માર્ગ પરલક્ષે થનારા રાગાદી ભાવ તો પરવશ થવાનું કારણ છે. તેનાથી તો કર્મબંધ થાય છે અને શરીર મળે છે. તેનાથી કાંઈ અશરીરી થવાતું નથી. જેટલા કોઈ પરપદાર્થને લક્ષમાં રાખીને પરિણામ થાય છે તેમાં જીવ પોતે પરવશ થાય છે, સ્વયં પરવશ થાય છે. પરવશ થાય છે એટલે પરપદાર્થ એને વશ કરે છે એમ કહેવું નથી, પણ સ્વયં પરવશ થાય છે. જીવ પોતે સ્વયં પરવશ થાય છે, પોતાના પરિણામના કારણથી પોતે પરવશ થાય છે, સ્વયં એવા પરિણામ કરે છે અને પરાધીનતાનો પોતાની મેળે સ્વીકાર કરે છે. પરાધીન થાય છે એટલે બીજો આધીન કરે છે ને, પણ પોતે જ સ્વયં પરને આધીન થાય છે. જે પરિણામ પરમા પ્રતિબદ્ધ થયા, પરમા અટકા એટલે પરમા પ્રતિબદ્ધ થયા, પર પદાર્થમાં પ્રતિબદ્ધ થનારા પરિણામથી સ્વયમેવ કર્મ બંધન થાય છે. કર્મ સ્વયમેવ એની સાથે સંયોગપણાને પામે છે, બંધપણાને પામે છે અને તેના ફળમાં જીવને શરીર આદિ સંયોગ મળે છે, નવા નવા શરીરનો સંયોગ થાય છે. એટલું બધું કુદરતી છે આ સંચાલન. કર્યું કરવા જાય કોઈ તો થાય નહીં, અને જે થાય છે એને કોઈ રોકી શકે નહીં. કોઈ જીવ પોતાના પૂર્વકર્મને લઈને નવું શરીર ધારણ કરે એવું કોઈનું શરીર કોઈ બનાવી દે એ બની શકે નહીં. નવો જન્મ થાય એને કોઈ રોકી શકે નહીં. એવું કુદરતી સંચાલન છે આ બધું. જીવના રાગાદી ભાવ અથવા પર પદાર્થને અનુસરીને થતા પરિણામ એ જીવનું કાર્ય છે. પરમાણુમાં કર્મ બંધન થવું, શરીરનું બંધન થવું, એ પરમાણુના સંયોગ વિયોગ થવા એ એના સ્વભાવ પ્રમાણે આપોઆપ થાય છે. એ પરમાણુની ક્રિયા પરમાણુના ગુણધર્મ પ્રમાણે આપોઆપ થાય છે. આવો મેળ છે જીવના રાગાદી વિભાવ પરિણામને અથવા પરાશ્રિત પરિણામને અને શરીરાદી કર્મનો કર્મના પરમાણુઓના પરિણમને કુદરતી પોતાના ગુણધર્મને લઈને આપોઆપ એવો સ્વભાવ છે, આમ થાય છે. એ સંસારની અંદર વિશ્વની અંદર આમ થતું જ આવ્યું છે અને થતું જ આવશે. અહીંયા એ વાત લેવી છે કે જે સિદ્ધપદનું ધ્યેય છે, આત્મા જે મૂળ સ્વરૂપે છે, એવી જ એની અવસ્થા રહે થાય એવું જે સિદ્ધપદનું ધ્યેય છે, તે સિદ્ધપદ તો અશરીરી છે ફિર ભગવાનને શરીર નથી એવું જે અશરીર થવાનું અશરીરી થવાનું છે એ પરાશરી પરિણામથી પરલક્ષવાળા પરિણામથી થશે નહીં રાગાદી ભાવથી તો નહીં થાય પણ જે જ્ઞાન પર લક્ષ્ય ઉત્પન્ન થશે જે જ્ઞાન પરનો આશ્રય કરીને પરને લક્ષ્ય બનાવીને પરાશ્રિતપણે પરિણમશે એનાથી પણ અશરીરીપણું નહીં થાય નવા નવા શરીર મળવાનું એ કારણ થશે પરાશ્રિત પરિણામ નવા સંયોગોનું કારણ છે કર્મબંધનનું કારણ છે નવા શરીર મળવાનું કારણ છે એ સર્વાળો મળ્યો છે શરીર છે કેમ કે જૂના જેટલા બધા કર્મ અનેક પ્રકારે શુભાશુભ બંધાય છે તે અનુસાર પછી એક તૃતીયાંશ ભાગ બાકી રહેતા કોઈ એક તૃતીયાંશ ભાગ બાકી રહેતા નવા શરીર માટેનું આયુષ્ય અને ગતિનો એક નવું નિબંધન થાય છે એ સરવાળો લાગે છે બે તૃતીયાંશ ભાગે થયેલા પરિણામનો એ સરવાળો છે તો એ બધા જે પરિણામ થયા એ બધા પરાશ્રિત થયા પરલક્ષે થયા જ્ઞાનના ચારિત્રના શ્રદ્ધાના જે કોઈ થયા તે તમામ પરિણામ શરીર થવાનું કારણ છે અશરીરી થવાનું તે કારણ નથી સિદ્ધ પદને પ્રાપ્ત થવાનું તે કારણ નથી તેનાથી સિદ્ધ પદ નહીં પમાય સિદ્ધ પદ તો અંતર્મુખ પરિણામથી પમાઈને પ્રાપ્ત થાય છે અને તે પણ અંતર્મુખ આંશિક અંતર્મુખપણું શરૂ થયા પછી પરિપૂર્ણ અંતર્મુખ દશા થાય ત્યારે સિદ્ધ પદ પમાય છે ત્યારે અશરીરી પદ પમાય છે ત્યાં સુધી અશરીરી પરિસ્થિતિ થતી નથી શરીર છૂટતા નથી કોઈ કાળ એવો નથી કે શરીર વગરનો સંયોગમાં શરીરનો હોય ને જીવ રહ્યો હોય એવો કોઈ કાળ નથી કાર્મણ શરીર તેજસ શરીર અને ઔદારિક શરીર પછી ઔદારિકમાં વિક્રિય શરીર બે ગતિમાં ઔદારિક છે બે ગતિમાં વૈકરિક છે એક શુભ વૈકરિક એક અશુભ વૈકરિક નારકીનું અશુભ વૈકરિક છે દેવનું શુભ વૈકરિક છે પણ શરીર વગરનો જીવ ક્યારે સંસારમાં વિગ્રહ ગતિમાં કાર્મણ શરીર તો છે કાર્મણ તેજસ ઔદારિક નથી અને એ પણ સમય બે સમયનો સવાલ છે એટલે એને ગમ કરવામાં આવે છે વચ્ચેના સમય સમય છે એ ગમન કરવાનો વિષય અનંતકાળમાં બે પાંચ સમયનો શું હિસાબ છે એટલે એમ ગણવામાં આવે છે કે સદા શરીર વાળો છે જીવ ક્યાંય શરીર વગરનો જીવ નથી અહીંયા તો શું કહેવું છે કે જો તારે અશરીરી સિદ્ધ પદ પ્રાપ્ત કરવું હોય તો પરાશ્રિત પરિણામથી તો અશરીરી પદ નહીં મળે એમાં તો નવા શરીર મળવાનું જ એ કારણ છે તારા પરાશ્રિત પરિણામ અને નવા નવા શરીર મળવાનું કારણ છે પછી શુભ શુભ ગમે તે જાતના હોય એ તો રાગાદીની અપેક્ષા એ શુભ શુભ કહ્યું પણ જ્ઞાનનું ક્ષોભક્ષમ છે એને શુભ શુભ શું કહેવું પણ જ્ઞાન જ્યાં સ્વનો આશ્રય છોડે છે અને પરનો આશ્રય કરે છે એટલે નવા શરીરનું કારણ છે પરાશરી પરિણામ માત્ર નવા શરીરનું કારણ છે એને પરવશ ભાવ કયો છે એને સ્વવશ ભાવ નથી કયો નિયમ સારમાં આમ તો મુનિ દર્શનો થઈ ચાલ્યો છે. સ્વવશ મુનિ છે તે સિદ્ધપદના અધિકારી છે. પરવશ મુનિ છે એને દેવ ભાવમાં જવું પડશે, દેવના ભાવમાં જવું પડશે. બહુ મોટું જંકશન થશે. કરોડો અબજો વર્ષના સાગરોપમના આયુષ દેવલોકની ગતિમાં રહેશે એ ઈષ્ટ માનવામાં આવતું નથી. એ પરવશ યોગી છે. સ્વવશ યોગી અને પરવશ યોગી એવા શબ્દ થાય. સ્વવશ એવું જે શુદ્ધ રત્નત્રય ભાવ છે તે જ કર્મબંધન તોડીને અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. બસ આટલું સંક્ષેપ છે. સિદ્ધ થવા માટે સ્વવશ પરિણામ થવા, સ્વનામ પોતાનો પરમેશ્વર પ્રભુ એવો આત્મા એને આશ્રિત પરિણામ થવા, તે સ્વવશ પરિણામ છે. તે શુદ્ધ પરિણામ છે, તે નિર્વિકાર પરિણામ છે, તે પવિત્ર પરિણામ છે અને તે જ સિદ્ધ થવાનો ઉપાય છે. સિદ્ધ પદ કહો, મોક્ષ પદ કહો, આત્માને છેલ્લી દશા જે ધ્યેયભૂત છે એ સાધ્ય કરવા યોગ્ય પદ કહો, સાધ્ય પદ કહો, તેનો ઉપાય સ્વવશ પરિણામ કરવા તે છે. એને શુદ્ધ રત્નત્રય, એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ આચરણ એવા શુદ્ધ રત્નત્રય પરિણામ રૂપ ભાવ કહેવામાં આવે છે. એ જ પરિણામ કર્મબંધન તોડે છે. જે બંધાયેલા કર્મો છે એને તોડવાનું કામ એ કરે છે. ગમે તે પ્રકારના બંધાયા હોય તો પણ આ શુદ્ધ રત્નત્રયના પરિણામથી તે પરિણામ પોતાની સ્થિતિ હળવી કરે છે અથવા પોતાની સંયોગરૂપ સ્થિતિનો ત્યાગ કરે છે. એને કર્મ બંધન તોડી નાખ્યા એમ કહેવામાં આવે છે. કેમ કે જે બંધનથી મજબૂત રીતે જીવ બંધાયેલો અને પકડાયેલો છે એને તોડી નાખ્યા. બેડીની પણ ઉપમા આપે છે ને, જેમ કોઈને સજા કરે છે તો બેડી બાંધીને લઈ જાય છે હાથ પગે, એમ કર્મ બંધનની બેડી છે એને શુદ્ધ રત્નત્રયના પરિણામ તોડી નાખે છે. પુરુષાર્થનું સૂચક પરિણામ છે તોડી નાખવું, કર્મ બંધનને તોડવા. એવો કયો પ્રહાર કરે છે કે પુરુષાર્થથી પ્રહાર કરે છે. પુરુષાર્થ તો અંતર્મુખ થાય છે, પણ ઉપમાથી એમ કહેવાય છે, ઉપલક્ષણથી, કે કર્મબંધન ઉપર જીવ પ્રહાર કરે છે. કર્મબંધનનો વિકલ્પ નથી ને લક્ષ્ય નથી, છતાં પણ જે સ્વયંમેવ બંધાયા હતા તે સ્વયંમેવ જ છૂટે છે. એને ઉપચારથી જીવ બાંધે છે અને જીવ તોડે છે એમ કહેવામાં આવે છે. જીવ કર્મ બાંધે છે અને જીવ કર્મ બાંધેલા તોડી નાખે છે એમ કહેવામાં આવે છે. અહીંયા મુદ્દો એટલો છે કે સ્વવશ પરિણામ સિદ્ધ થવાનો ઉપાય છે અને પરવશ પરિણામ સિદ્ધ થવાનો ઉપાય નથી. પરને વશ ન થવું, પર જ્ઞાનમાં જણાય એક વાત છે, પર વશ થવું તે બીજી વાત છે. બે જુદી જુદી વાત છે, બે એક વાત નથી. એક તો પ્રતિબિંબ ઉઠે છે જ્ઞાનની નિર્મળતાને અને એક પોતે એની સાથે સંબંધ કરે છે, સંપર્ક કરે છે. એ સંબંધને અહીંયા પરવશ થયો એમ કહેવામાં, પર સાથેના સંબંધને પરવશ થયો એમ કહેવામાં આવે છે. ઉપયોગ કારણ નથી, પોતે સંબંધ કરે છે એટલે સન્મુખ થાય છે અને અવલંબન લીએ છે જ્ઞાન, જ્ઞાનને વિચારીએ તો કે જ્ઞાન પર સન્મુખ થાય છે અને પરનું અવલંબન લીએ છે, આધાર લીએ છે, આશ્રય કરે છે. આ બે જ્ઞાનના દોષ છે. જાણવું દોષ નથી, જણાવવું દોષ નથી, જાણવું જણાવવું તે દોષ નથી. બે એક જ વાત છે, જાણવું કે જણાવવું, કે બે એક વાત છે. હા, એવું ઘણાને લાગે છે કે પર સન્મુખ થયા વિના છદ્મસ્ત કેવી રીતે જાણે પરને. સદમસ્ત જીવ તો પરને જાણવા જાય ત્યારે એને પર સન્મુખ થવું જ પડે, તો એવું પણ એકાંતે નથી. સ્વને જાણતા પર જણાઈ જાય એવું પણ બને છે. જે જીવો સ્વસન્મુખ થાય છે તે જીવો સ્વને જાણતા જાણતા એને પર જણાઈ જાય છે, એવો પણ પ્રકાર ભજે છે. તો ત્યાં એને પરને જાણવાનું બંધન નથી. પણ પર સન્મુખ થઈને પરને અવલંબીને જ્ઞાન ક્રિયા થાય તો તે અવશ્ય પરવશ ક્રિયા છે અને તે બંધનનું કારણ છે. બે પ્રકારે થાય છે. એક સ્વને જાણતા પરનું જાણવું થાય છે, કેમ કે સ્વ પર પ્રકાશક પણ છે ઉપયોગમાં, સ્વને જાણતા પરને જાણી શકે છે. અને એ પરને અવલંબીને પર સન્મુખ થઈને જાણે એવી જે પરિસ્થિતિ છે, એટલે શું છે કે આ પરિચિત છે. પર સન્મુખ થઈને પરને જાણવું એવી જ્ઞાન ક્રિયાનો આ જીવને પરિચય છે. સ્વસન્મુખ થઈને સ્વને જાણતા પર જણાય એવી જ્ઞાન ક્રિયાનો આ જીવને પરિચય નથી. એટલે એ વિષયથી આ જીવ અજાણ્યો છે. એટલે એને એમ જ લાગે છે કે પરને જાણતા પરનો સંબંધ થાય અને પરને જાણતા પરનો સંબંધ થાય ત્યારે રાગાદી નિયમથી ઉપજે ઉપજે ને ઉપજે રાગ વેશ થઈ જાય. પણ એવું નથી. એક બીજી પણ વિવિક્ષા લઈએ. આ વિષય થોડો સૂક્ષ્મ છે. જ્ઞાનમાં જ્ઞેયને જાણતી વખતે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ પણ રહે અને જ્ઞાનમાં જ્ઞેયને જાણતી વખતે સમ્યક જ્ઞાન જ્ઞેયથી પોતે ભિન્ન છે એવો પણ પોતાનો સ્વપરનો ભિન્નતાનો અનુભવ કરે. આમ બે કાર્ય થાય. તો જે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ જેને શાસ્ત્રમાં કહ્યો છે એમાં પર જણાતા પોતે ભિન્ન જ્ઞાનમય છે એવી જ્ઞાનમય સત્તાને ચૂકીને ભૂલીને જીવ એકાંતે પરને જાણે છે, અથવા માત્ર એને પર જ જણાય છે, એને સ્વ ત્યાં જણાતું નથી, સ્વ જ્ઞાન ત્યાં તેને જણાતું નથી, એટલું એ પરને જાણે છે એમ જ અનુભવ કરે છે. એને મિથ્યા અનુભવ અથવા એને મિથ્યા જ્ઞાન એમ કહેવામાં આવે છે. કેમ કે એનું લક્ષ એકાંતે પર ઉપર છે, એટલે માત્ર એ પરને જ જાણે છે એવો અનુભવ કરે છે અને સ્વને એ સર્વથા ચૂકી જાય છે. એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહેવામાં આવે છે. એને ભ્રમ છે કે પર મારામાં આવે છે અથવા હું પરમાં પહોંચું છું, એવો એને ભ્રમ થઈ જાય છે. જ્યારે એકાંત પરલક્ષી જ્ઞાન થાય છે ત્યારે એને સ્વને સર્વથા ચૂકવાનું થાય છે અને પરમય પણે પરને જાણે છે, પરમા તન્મય થઈને પરને જાણે છે, પરનું એકત્વ કરીને પરને જાણે છે. અને માત્ર એકાંતે પર જ જણાય છે, સ્વ જણાતું જ નથી એવો એનો અનુભવ રહે છે. એ મિથ્યા અનુભવ છે. એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહેવામાં આવે છે. બે પ્રકારે દોષ લીધા છે, ભાવે ભાવક શંકર દોષ અને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ. ભાવે ભાવક શંકર દોષમાં રાગાદી ભાવ કરીને કર્તા કર્મની પ્રવૃત્તિ કરે છે. જ્ઞેય જ્ઞાયક શંકર દોષમાં અન્ય જ્ઞેયને જાણવા કાળે અથવા અન્ય જ્ઞેય જણાવવા કાળે એકાંતે અન્ય જ્ઞેય સાથેનો પોતાપણું જાણે છે અને જ્ઞાન ને ચૂકી જાય છે, આ પરિસ્થિતિ થાય છે. જેમ કે કેટલાક જગતના પદાર્થો એવા છે કે આ જીવને ઉદય સાથે સંબંધ નથી, કે રસ્તે ચાલતા એક હારમાં 500 મકાન છે ને જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિયથી પ્રતિબિંબિત થયા. હવે એમાં આ જીવ રાગદ્વેષ તો કરતો નથી, 100 મકાન એક હારમાં દેખાય છે રોડ ઉપર, તો એને એમાં જીવને એની સાથે કોઈ ઉદય નથી. અથવા સેંકડો માણસોનો ટ્રાફિક ને બધું દેખાય છે, એમાં એને ઉદય નથી, તો એમાં એને રુધિર રાગ કરતો નથી, દ્વેષ કરતો. હવે જો જીવ રાગ કે દ્વેષ ન કરે તો પછી એનો દોષ શું? એનો દોષ શું? સામાન્ય રીતે સ્થૂળપણે તો એમ વિચારાય છે કે જીવ રાગ કરે તો રાગે થયો એનો દોષ છે, અને દ્વેષ કરે તો દ્વેષી થયો એનો દોષ છે. અને આ બંને પ્રકારના પરિણામ જીવ મોહપૂર્વક કરે છે, મોહથી કરે છે. પણ હવે ન રાગ કરે ન દ્વેષ કરે, આ છાપું લઈને બેસે જો, એ ઘરે છાપા ઉપર નજર કરે, અનેક ફોટાઓ અનેક વાતો જેની સાથે પોતાને કાંઈ સંબંધ નથી એના ઉપર નજર પડે, જીવ રાગે કરતો નથી દ્વેષ કરતો નથી, તો એનો દોષ શું? પણ એને શું દોષ કર્યો ત્યાં? તો કે અન્ય જ્ઞેયને જાણતા એને પર સન્મુખપણું કર્યું, અન્ય જ્ઞેયને જાણતા જ્ઞેય સાથે એકત્વ કર્યું. આવો એક જ્ઞેય જ્ઞાયક શંકર દોષ નામનો દોષ થાય છે. 6 દ્રવ્યને 2 રીતે જાણે છે. હવે શાસ્ત્રની વાત લઈએ કે 6 દ્રવ્યનું જીવ જ્ઞાન કરે છે, મતિશ્રુત જ્ઞાનમાં અને કેવળ જ્ઞાનમાં પણ કરે છે. તો જ્યાં મિથ્યા જ્ઞાન છે અને 6 દ્રવ્યનો વિચાર કરે છે ત્યારે એ સંબંધીના જ્ઞેયમાં એ અટકે છે. જીવ આવો કહેવાય કે જીવ આને કહેવાય, ધર્માસ્તી આને કહેવાય, ધર્માસ્તી આને કહેવાય, તો ત્યાં એને રાગદ્વેષ શું કરવાનો છે? આકાશનું સ્વરૂપ આવું છે કે ક્ષેત્ર સ્વભાવ છે, અને જે દશે દિશાની અંદર અનંત ક્ષેત્રને ધારે છે એવા પદાર્થને આકાશ કહીએ, એમાં જીવને રાગદ્વેષ શું થયો? રાગદ્વેષ તો અહીંયા કેને કંઈ કર્યો હોય એવું તો એને અનુલક્ષીને રાગદ્વેષ કર્યો, એટલે ઈષ્ટ અનિષ્ટ પણ તો કંઈ કરવાનો પ્રશ્ન નથી કે મને આકાશનું ક્ષેત્ર ઈષ્ટ છે કે અનિષ્ટ છે. જ્યાં ઈષ્ટ અનિષ્ટપણા સહિત રાગદ્વેષ થાય એને ભાવ્ય ભાવક શંકર દોષ કહે છે. પણ માત્ર અન્ય પદાર્થને જાણવા પ્રત્યે જ્ઞાન લંબાય છે, સન્મુખ થાય છે, અવલંબિત થાય છે, ત્યારે પોતાને ચૂકે છે, હું જ્ઞાનમય એવી નિજ સત્તાને ચૂકે છે, ત્યારે એ જ્ઞેય સાથે જ્ઞાનના એકત્વ સંબંધને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહેવામાં આવે છે. આ 30, 31, 32 ગાથા જે લીધી છે એમાં આ બે પ્રકારના દોષની વાત કરી છે આચાર્ય દેવે. તો જ્ઞાન ક્યાં દોષ કરે છે ને જ્ઞાન ક્યાં દોષ નથી કરતું, એ જ્ઞાનનું સ્વરૂપ સમજાયા વિના આમાં મુદ્દો શું છે? પ્રયોજનભૂત મુદ્દો શું છે? કે જ્ઞાનનું સ્વરૂપ સમજાવવું જોઈએ કે જ્ઞાન સ્વરૂપે કરીને જ્ઞાન કેવું છે. જો સ્વરૂપે કરીને જ્ઞાનનું સ્વરૂપ સમજાય તો ભૂલ ન થાય, અને નહીંતર જે જ્ઞાનના સ્વરૂપમાં ભૂલ છે અને જે બુદ્ધિપૂર્વક વિચાર કરીને ભૂલ કરી છે એ ગ્રહિત મિથ્યાત્વને ઊભું કરે છે, ઉત્પન્ન કરે છે. એક જોખમ અહીં આટલું છે. આ વિષયમાં વિષયને સ્પર્શે એનો વાંધો નથી જીવ, વિષયને વિચારે એનો વાંધો નથી, પણ જવાબદારી છે પાછી તત્વજ્ઞાનના વિષયની. એ જવાબદારી છે કે જો તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા વિચારતા યથાર્થ ધારણા કરે તો આગળ વધીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ધર્મને પામે. જો વિચારણામાં ભૂલ કરે તો ગ્રહિત મિથ્યાત્વને પ્રાપ્ત થાય, કેમ કે બુદ્ધિપૂર્વક ત્યાં પ્રવૃત્તિ કરતો હોવાથી બુદ્ધિપૂર્વક અનાદિ મતિ વિપર્યાસને લીધે જીવ કલ્પના કરે છે. વાસ્તવિક પદાર્થને જ્ઞાનમાં વાસ્તવિકપણે લેવાને બદલે આ જીવ એમાં કાંઈ ને કાંઈ કલ્પના ભેળવે છે. આ જે કલ્પના છે એ વિપર્યાસ છે, એ જ ગ્રહિત મિથ્યાત્મને ઉત્પન્ન કરવામાં નિમિત્ત જ્ઞાન છે. આવું છે, જાણવાની ઈચ્છા મૂળ પોતાને ભૂલે છે, સ્વવશ રહેતો નથી, ઘર સાચવતો નથી, ઘર ભૂલે છે, પોતાનું ઘર ભૂલે પછી બહાર ભટકે. શું બહાર ભટકે ત્યારે એમ કે પણ મેં ચોરી તો કરી નથી, પણ ચોરી ન કરી તો તું ગયો શું કરવા, તારે કામ શું હતું? કોઈ એમ કે ભાઈ હું કોઈના ઘરમાં ગયો તો ખરો, અજય એના ઘરમાં ગયો તો કે શું કરવા ગયો, પણ મેં કઈ ચોરી નથી કરી, પણ તને કોણ કહે છે તે ચોરી કરી, પણ તું ગયો શું કરવા? આ સવાલ છે, તારે કોઈના ઘરમાં જવાની જરૂર શું હતી જો તારે ચોરી કરવી નહોતી? તે ચોરી કરી નથી, કબૂલ, પણ હવે તો શું ગયો શું કરવા? આ સવાલ છે. ચોરી કરવો એ તો અવશ્ય ગુનો છે જ, પણ બીજાના ઘરમાં પ્રવેશ કરવો એ પણ એક ગુનો છે પર પ્રવેશનો. ચોરીનો ઈરાદો, પણ તું કે મારો ઈરાદો નતો, મેં ચોરી કરી નથી, કબૂલ ભાઈ, પણ તું તે પરના ઘરમાં પ્રવેશ કર્યો બીજાના ઘરમાં, એ વાત તો હતી, તો કે એ હાજી તો એ પણ એક ગુનો છે, એ પણ એક અપરાધ જ છે, ટ્રેસપાસ છે ને. એમ અહીંયા કહે છે કે તેમ મેં ક્યાં રાગ દ્વેષ કર્યા છે, મેં લીમડાને જાણતા લીમડો હારો છે ને ખરાબ છે મને કાંઈ નથી, આ ઇલેક્ટ્રિકનો થાંભલો હમણાં દેખાય છે, મેં કાંઈ હારો ખરાબ કર્યો નથી, એટલે મેં નથી રાગ કર્યો, નથી દ્વેષ કર્યો, મેં ચોરી નથી કરી, મેં મારા પણ મમત્વ નથી કર્યું. પર ચીજને મમતા કરે તો એને ચોરી કરી, મેં તો મમતા કરી નથી, પછી શું દોષ છે? તો કે તું ત્યાં ગયો એ દોષ છે, એમ કેવું છે, તે ઘર છોડ્યું એ દોષ છે, હું એને જાણું છું, પણ તને જાણશે કે મને મને મારી ખબર નથી, એના જેવી પરિસ્થિતિ છે કે આ તારો અપરાધ છે, એને જ્ઞાન શંકર દોષ કહે છે. એમ બે પ્રકારે દોષ થાય છે, ઓલા દોષને બધા ઓળખે છે, રાગ કરે, દ્વેષ કરે, મોહ કરે એનો ખ્યાલ આવે છે, પણ જ્ઞાન શંકર દોષનો ખ્યાલ નથી આવતો. પણ એમ ચોખ્ખું પકડવું જોઈએ, નહીતર શું કરે છે કે એક ભય રહે છે કે પર જણાશે તો મને દોષ થશે, પરપદાર્થ જ્ઞાનમાં આવશે તો મને દોષ થશે, જ્ઞાનમાંથી પરપદાર્થ ન જણાય એવી પરિસ્થિતિ હું કરી નાખું. ભાઈ તું તારા જ્ઞાનનો નાશ કરવાનો વિચાર કરે છે, મિથ્યાત્વ એટલે પોતાની નાસ્તી કરવી, પોતાનો નાશ કરવો, પર પદાર્થને જ્ઞાનમાંથી પહોંચાડવું. જામનગર થોડી એવી ચર્ચા ચાલી, પર પદાર્થને જ્ઞાનમાંથી પહોંચાડી નાખે એવી પરિસ્થિતિ પર નહીં, એ જ્ઞાનને પહોંચાડવાની વાત છે, એટલે જ્ઞાનનો નાશ કરવાની વાત છે, એમ ન થાય. તો દલીલાવ કરે કે પણ પરપદાર્થ તો ને જાણતું જાણવા વખતે છદમસ્થ જીવને પરસન્મુખ થવું જ પડે છે, અને એ પરસન્મુખ થાય છે એટલે એને રાગદ્વેષ થાય છે, આ બધી લોભ ઊભી થાય છે, માટે પરને જાણવું બંધ કરીએ તો શું વાંધો છે? શું આ ભૂલ છે? જરા એમ ન ચાલે, જ્ઞાનનો સ્વભાવ છે પર એમાં જણાયા વિના રહેશે નહીં. તું જ્ઞાનને પકડીને બેસ, જ્ઞાનથી જ્ઞાનનું એકત્વ કર, જ્ઞાનથી જ્ઞાનનું અનુભવન કર, અને જ્ઞાનની જે જ્ઞાનાનુભૂતિ છે એ હું છું એવું આત્મજ્ઞાન કર. તારા ઘરને પકડીને બેસ, તારું ઘર સાબુત છે તો તું નિર્ભય છો, ઘર છોડીને ગયો તો તારો તને બધો ભય છે, એમ વાત છે. ઘર પકડીને બેસવાની વાત છે. સહજપણે છાપું વાંચીએ, પણ છાપું વાંચવાનો ભાવ સહજપણે આવ્યો કે નહીં? એટલો વિકલ્પ તો સહજપણે થયો ને, એ દોષ છે કે નથી દોષ? એવો રાગ છે તે દોષ છે કે નથી દોષ? એ દોષ છે. તત્વનો વિષય સૂક્ષ્મ છે, એટલે આમ અસ્થિથી પહેલા લઈએ છે કે તું અસ્થિથી તારા સ્વરૂપને ઓળખ, તો સ્વરૂપની ઓળખાણથી જે એક પરિણતિ અને પુરુષાર્થની લાઈન ઉત્પન્ન થશે, એમાંથી અનુભવ સુધી એક ધારી લાઈન ચાલશે. તું પહેલા તારે શું કરવું? આમાં વાતો ઘણી છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં પણ સેંકડો વાતો છે. તારે તારે પહેલા શું કરવાનું છે એ નક્કી કરી લે, કે મને સ્વાનુભવ કેમ થાય એના પાયા ગોતતો ગોતવા તારે, એના મૂળિયા ગોતવા તારે, કે મને મારો અનુભવ, મારા સ્વરૂપનો મને અનુભવ કેમ થાય એના પાયા ગુજે, એના મૂળિયા ગુજે, પેલો આ કામ કરતા. એટલે તું તારા અભ્યાસની લાઈન જે છે એ આ રીતે ગોઠવ. પછી બીજી વાતોમાં સંભવિત ભૂલો છે એ આપોઆપ જ નહીં થાય, અને નહીતર આ લાઈન પકડ્યા વિના તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જતા કોણ જાણે ક્યાં ક્યાં કેવી ભૂલ થશે, અને ગરીબ મિથ્યાત્મના લાકડા ઊભા થઈ જશે, તને ખબર નહીં પડે, પત્તો નહીં લાગે. એટલે અધ્યાત્મ પ્રધાન શૈલીથી ગુરુદેવ શ્રી જે માર્ગદર્શન આપતા એમાં પહેલી આ વાત હતી કે તું તારો અનુભવ કર, અંતર્મુખ કેમ થાવ એના પાયા ગોત તું, અને એ ઉપાયને એ બાજુ તારી જિજ્ઞાસા એ ઉપાયને મેળવવા માટે લંબાય એ તારે પ્રથમ કરજો. બીજી વાતો ઘણી જાણવાની, જણાય ન જણાય એની સાથે બહુ મતલબ નથી, જીવને પ્રયોજન નથી. પોતપોતાની સ્થિતિ અનુસાર છે, જેમ કે નિર્વિકલ્પ અવસ્થા છે, તો નિર્વિકલ્પ અવસ્થામાં ઉપયોગ એકાકાર અને સ્વરૂપમાં લીન છે. જ્યારે ઉપયોગ એકાકારપણે સ્વરૂપમાં લીન છે ત્યારે આનંદનો બરાબર અનુભવ છે. જે નિર્વિકલ્પ દશામાં આનંદનો અનુભવ થાય એવો આનંદનો અનુભવ કદી સ્વવિકલ્પ દશામાં થતો નથી છદમસ્ત જીવને, ભલે જ્ઞાની હોય તો. એટલે બરાબર છે, એટલે એક તો એ ખબર પડે છે. બીજું, પોતાનો સ્વયંનો અનુભવ કરતા સ્વમાં એકાંતે એકલો સ્વ છે, રાગ ને પર કોઈની અસ્થિ નથી, કોઈનું અસ્તિત્વ નથી, એ આપોઆપ જ્ઞાન થાય છે. એકલા સ્વનું જ્ઞાન થયું એનો અર્થ શું? સ્વનું જ્ઞાન થયું એમાં હું માત્ર એકલો આત્મા જ છું, મારામાં હું એકલો મારો આત્મા જ છું એવું જ્ઞાન થયું એનો અર્થ શું? કે બીજું કોઈ નથી એમ એનો અર્થ થયો? બીજાનું જ્ઞાન થઈ ગયું કે નહીં? ઉપયોગ વિકલ્પ વગર ને ઉપયોગ દીધા વગર, બીજા ઉપર ઉપયોગ દીધા વગર બીજાનું જ્ઞાન થયું કે ન થયું? કે પરની નાસ્તી છે એવું પરનું જ્ઞાન થઈ ગયું, આનંદનું પણ જ્ઞાન થયું, ને અસ્તિ અપેક્ષાએ નાસ્તિ અપેક્ષાએ રાગ અને પર નથી એનું પણ જ્ઞાન થઈ ગયું. આમ સ્વપર પ્રકાશક પણ નિર્વિકલ્પ ઉપયોગ કાળે પણ છે, અસ્તિ નાસ્તિ બે થી છે. સ્વવિકલ્પ દશામાં તો સહેજે વાત છે કે પરિણતિ સ્વને વેદે છે, એમાં સ્વરૂપ જ્ઞાન વર્તે છે, અને બીજા પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, तो आंशिक परसन्मुखता सहित आंशिक परालंबन सहित पर तरफ लंबायेला उपयोग अंश थी उपयोग आखो परिणाम नहीं उपयोग अंश थी पर पदार्थ जनाय छे જણાય છે છતાં એનાથી ભિન્ન રહેવાય છે પરિણતિથી ઉપયોગ થી બે થી એમની પરિણતિ તો સ્વને લાગેલી છે પણ ઉપયોગમાં એમ જ અનુભવાય છે કે મારો ઉપયોગ ઉપયોગમાં વ્યાપે છે ને ઉપયોગ ઉપયોગમાં જે જ્ઞાન થાય છે એમાં વ્યાપતો નથી રાગ જણાય છે એમાં વ્યાપતો નથી રાગના વિષયભૂત પદાર્થ જાણે છે જણાય છે એમાં વ્યાપતો નથી મારો ઉપયોગ ઉપયોગમાં જ વ્યાપે છે એવું ઉપયોગમાં અનુભવ રહે છે એમ છે એટલે એમાં સ્વને જાણતા પર જણાય છે રાગ સહિત પણ જણાય છે અને વિતરાગ ભાવે પણ જણાય છે બે ભાવે જણાય છે રાગાદિયંશ છે એટલે એનાથી પણ જણાય છે વિતરાગંશ છે એટલે એનાથી પણ જણાય છે બે રીતે જણાય છે એવી સાથે દશા છે નહીં એક ન્યાય કહેવાય કે શુદ્ધ ઉપયોગ થયો ત્યાં પણ છતાં પણ એ સમ્યક જ્ઞાન છે અને ભિન્ન રહે છે એની શુદ્ધતા છે જે ભિન્નતા રહે છે એની શુદ્ધતા છે સન્મુખ અને પરાલંબનપણાનો અંશ ઉત્પન્ન થાય છે એટલી અશુદ્ધતા પણ છે એવી શુદ્ધાશુદ્ધ મિશ્ર દશાને મિશ્ર ધર્મ સાધક દશાનો ધર્મ કહેવામાં આવે છે સાધક દશામાં મિશ્ર ધર્મ જ હોય બરાબર ન એકાંતે અશુદ્ધ હોય ન એકાંતે શુદ્ધ હોય આ મિશ્ર ધર્મ સાધક દશા છે બંધાતો નથી ઉપયોગ જાય છે ખરો પણ બંધાતો નથી એકત્વને અહીંયા બંધન કહે છે એટલે ઉપયોગ પર બાજુ જાય છે ખરો પણ બંધાતો નથી એટલે એને માત્ર અસ્થિરતાનો દોષ ગણવામાં આવે છે એકત્વનો દોષ ગણવામાં આવતો નથી એટલે એનું બંધન અનંત સંસારને કારણભૂત થતું નથી જે કર્મ બંધન થાય છે તે અનંત સંસારને કારણભૂત થતું નથી ધામ માતાને મારું બાળક છે એવો પ્રેમે લાવે ક્યાંથી આ સવાલ છે જે 500 રૂપિયા આપે ભલે 1000 રૂપિયા આપે બહુ લાલન પાલન કરે 2-5 હજાર નો પગાર આપે પણ એ અંદર નો પ્રેમ લાવે ક્યાંથી આ બાળક મારું છે એવું મમતા એ ક્યાંથી લાવે પ્રશ્ન જ નથી એમ અહીંયા છૂટો પડ્યો છે ભિન્ન પડી ગયો છે એના એકત્વ નો ભાવ લાવે ક્યાંથી આવી શકે જ નહીં એને જે જુદો જ અનુભવાય છે એમાં એકત્વ નો રાગ ક્યાંથી લાવે આ ભાઈઓ ભાઈઓ છૂટા થઈ શકે ને ભાઈઓ ભાઈઓ છૂટા થઈ શકે ને પોતાની સંપત્તિ હોય વેચી લઈએ ભાઈ હવે છૂટા પછી છૂટા થયા પછી સારા સંબંધો હોય ભાઈ તરીકેના એને નુકસાન જાય તો અંતે ઘરે રે મારા ભાઈને નુકસાન ગયું શું કે ગામમાં કોકને નુકસાન જાય એના કરતા એને ફેર પડે ઘરે રે મારા ભાઈને નુકસાન ગયું મકાન હતું દુકાન હતી પણ એથી કાંઈ મને થયું એવું થાય હે નહીં કેટલો ફેર પડે છે આપણે ભલે આપણો ભાઈ છે એટલે થોડું લાગે બીજી કઈ લેવા દેવા નથી અને ખબર ક્યારે પડે તો કોઈ લેણદાર આવે ભાઈ તમારા ભાઈ પાસે મારે આટલું નીકળે છે હવે એમાં તમારે કઈ વિચાર કરવાનો છે કેમ કે વિચાર ચોખ્ખો એ છે કે મારે કઈ લેવા દેવા નથી તમે કહો તો હું સાથે રહું ભાઈનો મામલો છે બતાવવામાં હું સહાનુભૂતિથી કામ કરું, પણ તમે મને વળગો તો મારે સાથે રહેવું નથી. મારી જવાબદારી જો તમે ગણતા હોય તો હું સાથે રહેવા માગતો નથી. શું કે ગુજરાતીમાં કહી દે કે ન કહી દે, એમ છે. એમ આ છૂટો થઈ ગયો છે. આ જીવ સ્વાનુભવ થતા બધા સંયોગોથી અને બધા રાગથી છૂટો થઈ ગયો છે. સંયોગમાં છે એટલે પૂર્વના કારણે થોડોક સંબંધ છે. જેમ ભાઈ છૂટો પીડ્યો છતાં ભાઈનો સંબંધ છે, પણ છતાં ભાઈના નફા નુકસાન સાથે લેવા દેવા નથી. એમ થોડોક સંબંધ છે, પણ ખરેખરમાં કાંઈ સંબંધ નથી, કાંઈ લેવા દેવા નથી. એવી રીતે અંદરથી છૂટો પડી ગયો છે જીવ. એને કર્મ બંધન તોડે છે એમ કહેવામાં આવે છે. એ માનતો નથી, પણ છોડે છે, તોડે છે એમ કહેવાય છે. એવું સ્વવશપણું તે અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. જેને મોક્ષ પામવો હોય અને જેને સિદ્ધ થવું હોય તેને તો આજ જરૂર કરવા જેવું કાર્ય છે. હવે એ પોતાને પૂછવાની વાત રહી કે આ જીવને સિદ્ધ પદ જોઈએ છીએ, અશરીરી થવું છે, નિર્ણય કર્યો છે, નિશ્ચય કરી લીધો છે કે અશરીરી થવું છે, સિદ્ધ પદ પ્રાપ્ત કરવું જ છે એવો નિશ્ચય કર્યો છે, તો એને આ કરવા યોગ્ય છે. એને સ્વવશ થવા યોગ્ય છે, એને પરવશના પરિણામ છોડવા યોગ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે. જેને મોક્ષ પામવો હોય, જેને સિદ્ધ થવું હોય, એમ કરીને એમ કહે છે કે રુચિએ કરીને જેને હજી સંસાર રૂચે છે, અને રુચિએ કરીને હજી જેને સંસારના કાર્યો કરવા છે, અથવા સંસાર જેને રુચિથી જોઈએ છે, એને આ લાઈનમાં સફળ થવાની કોઈ આશા ન રાખે. મોક્ષભાઈ, અમારો તો ખર્ચો એટલો, અમારું તો રહેવાનું ધોરણ એવું કે 12 મહિને 1 લાખ રૂપિયા તો ગમે ત્યાંથી કમાવા જ જોઈએ, ત્યાં સુધી નિવૃત્તિનો વિચાર જ ન કરી શકાય. 1 લાખ રૂપિયા જ્યાં સુધી ન કમાઈ લઈએ ત્યાં સુધી બીજો વિચાર નથી કરી શકાય. શું ભાઈ, એવી રીતે વિચારવાનો આ વિષય નથી. તો એને શું છે, વર્તમાન જરૂરિયાત ઉપર કેટલું વજન છે કે આત્મકાર્ય થાય કે ન થાય, પણ મને મારી જરૂરિયાતના તો બધી વ્યવસ્થા મારી પહેલાંથી જ હોવી જોઈએ, નહીંતર મને હું બીજું કાંઈ કામનું બીજો વિકલ્પ વિચાર જ ન કરી શકું. મારો પુરુષાર્થ જ ન કામ કરે, હું કાંઈ ધર્મના ક્ષેત્રમાં બીજું મને પહેલાં ન થાય ત્યાં સુધી કાંઈ થઈ ન શકે મારાથી, એવી આડ મારી બેસી રહે. એના બદલે એમ વિચારવું જોઈએ કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, સર્વ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહેલા મારે મારું આત્મકાર્ય કરવું છે. પછી પૂર્વકર્મ અનુસાર જે થવું હોય તે થાય, ન થવું હોય તે ન થાય, પણ ગમે તે પરિસ્થિતિમાં મારે મારું કાર્ય પહેલા કરવું છે, એમ લાઈન પકડવી જોઈએ. એના બદલે પહેલા આટલું થાય પછી હું કંઈક બીજું વિચારી શકું, એ તો એને ઈચ્છાએ કરીને રુચિએ કરીને એને સંસારમાં પડવું છે. જેને એ રીતે આગળ વધવું છે એને આ લાઈનમાં આગળ વધવાની કોઈ જગ્યા નથી, કોઈ સ્કોપ નથી, કોઈ અવકાશ નથી. આ પરિસ્થિતિ છે. એટલે આ શૈલી લીધી છે કે જેને મોક્ષ પામવો હોય, એમ કહે છે, જેને સંસારના કાર્યોને, સંસારના ફળને, સંયોગો પ્રાપ્ત કરવા હોય એને નહીં, જેને મોક્ષ પામવો હોય, જેને સિદ્ધ થવું હોય, તે જેને શરીરે નથી જોતું, શરીરને પોષણ કરવાના સાધનો મેળવવા જામા નાખવા છે એ તો વાત નથી, પણ જેને શરીરે નથી જોતું એની વાત છે આટલી. આ નક્કી કરવું પડશે, પેલા નિર્ણય આ કરવો પડશે કે તારે જોઈએ છે શું એ તો નક્કી કર. બીજાને સંભળાવતા નથી, બીજાને કહેતા નથી, અને કે તો બીજો સાંભળે એમ પણ નથી. આ પરિસ્થિતિ છે. સિદ્ધ થવું હોય તેને તો આ જ જરૂર કરવા જેવું કાર્ય છે, એને આ જ કર્તવ્ય છે. એટલે કે આ જ એટલે શું? આજ કરવા યોગ્ય છે એટલે શું? એટલે કે અંતર્મુખ થઈને આત્માના આશરે સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને એકાગ્રતા કરવા યોગ્ય છે. તેના વડે નિયમથી મુક્તિ થાય છે. સમ્યક શ્રદ્ધા નું જ્ઞાન ચારિત્ર થાય એને મોક્ષ પદ એટલે અશરીરી સિદ્ધ પદ ન થાય એવું કોઈ દિવસ બંધો નથી. નિયમથી થાય છે, કુદરત બંધાયેલી છે. નવું શરીર એને એક વાર નહીં મળે, પછી કાયમ માટે નહીં મળે. અનંત પરમાનંદમાં સાદી અનંતકાળ સિદ્ધાલયમાં બિરાજમાન રહેશે એ સ્થિતિ એના માટે નિયમબદ્ધ નિયમથી બંધાયેલી છે. બીજું એમાં કાંઈ બનવાનું નથી. એકાગ્રતા એટલે સ્થિરતા, ચારિત્ર, આચરણ, ઉપયોગ, ઉપયોગની સ્થિરતા, એકાગ્રતા, એમાં જ્ઞાન પ્રધાન આચરણનું કથન છે. હા, એકાગ્રતા ભલે ઉપયોગ નહીં કહીએ તો પણ ત્યાં જ્ઞાન પ્રધાન ચારિત્રનું કથન છે. જે ચારિત્રની વાત એ એકાગ્રતા સ્થિરતા પણ જ્ઞાનથી દર્શાવવામાં આવે અને એમને એમ પણ દર્શાવવામાં આવે. રાગથી દર્શાવવી હોય તો વિતરાગતા છે એમ કહેવું પડે, જ્ઞાનથી દર્શાવવી હોય તો સ્થિર ઉપયોગ છે એમ કહેવું પડે, એમ શ્રદ્ધાથી દર્શાવવું હોય તો એક આત્મા જ આત્માને ઉપાધિ છે એવું જે શ્રદ્ધાન એને શ્રદ્ધાપૂર્વક ચારિત્રનું કથન કહે છે. શ્રદ્ધાપૂર્વક ચારિત્રનું કથન, જ્ઞાનપૂર્વક ચારિત્રનું કથન અને ચારિત્રપૂર્વક ચારિત્રનું કથન, બધા ચારિત્રના કથન અનેક રીતે થાય છે. જ્યાં જે હોય તે ભિક્ષા સમજી લેવી. એ તો કથનની માથાફોડમાં મગજ હલાવવાની વાત છે, ભાવમાં નથી. શું ભાવનો વિષય તો એવો છે કે એક ભાવને તમે સમજી લ્યો પછી એનું વર્ણન ગમે તે શબ્દોમાં લાંબુ ટૂંકું કોઈ કરે એની સાથે તમને વાંધો નહીં આવે. શું તમે સમજી લીધું કે આ ગોળ છે કે આ સાકર છે કે આ સોનું છે તો એ સોનું સોનાને સોના પણ હું બતાવવા આખું પુસ્તક લખી શકાય. પણ જેને સોનું પરખ્યું એને જરૂર નથી પુસ્તક વાંચવાની. એમ શાસ્ત્રના કથનમાં અનેક વિવેક્ષા અનેક પદ્ધતિ આવે પણ જેને એના વિષયભૂત આત્માને પરખ્યો એને બંધન નથી શાસ્ત્ર વાંચવાનું, એને શાસ્ત્ર શૈલી સમજવાનું બંધન નથી, એને વિવિક્ષાઓ સમજવાનું કોઈ બંધન નથી. દાદા સાહેબ ના સુતાંબરના દેરાસરમાં આટલું વાક્ય લખ્યું, દાદા સાહેબ માં લખેલું પાટિયા ઉપર, સ્વમાં વસ અને પરમા વસ. ઠીક, બધા પુસ્તકો વંચાય છે, બધા આપણા સાહિત્ય વંચાય છે. કોઈને ગમ્યું છે કે વાત બહુ સારી છે, એક સોમાં વસ્તુ પરથી ખસી જાય. આખી જેટલી લાંબી ટૂંકી જેટલી પંચાત છે એ બધી પરમાવસ્થા છે, સોમાં વસ અને કાંઈ પંચાત નથી. આટલી બહુ પાતળી વાત છે. જૈન દર્શનનો સંક્ષેપ છે એની અંદર કે સોમાં વસ બસ. બે સોમાં વસ્થા પરથી ખસવું જ પડશે, ન સમજાય માટે કહ્યું કે પરમાર્થથી ખસ, માટે સ્વમાં હશે એમાં બધું આવી જાય છે.
પછી સમય ન બગાડવો,
પછી ક્યાંય સમય બગાડવાનો પ્રશ્ન નથી. પછી ક્યાંય બીજી ન સમજાય ને સમજાય વાત શાસ્ત્રોની એ કથનની માથાફોડનો પણ વિષય રહેતો નથી. એમ કે ભલે શ્વેતાંબરના દેરાસરમાં વાત સાચી લખી, વાત સાચી હોવા છતાં એમને માટે ત્યાં સાચી એટલા માટે નથી કે વિપરીત અભિનિવેશ સહિત એ વાત ગમી છે. વાત ગમે છે બે પ્રકારે, એક વિપરીત અભિનિવેશ રાખીને ગમે છે, એક વિપરીત અભિનિવેશનો ત્યાગ કરતા ગમે છે. જ્યાં વિપરીત અભિનિવેશ રાખીને ગમે છે ત્યાં અંદરમાં મલિનતા રહે છે, એટલે એની જે શુદ્ધિ છે એ સમ્યક શુદ્ધિ થતી નથી. અને વિપરીત અભિનિવેશ છોડીને થાય છે ત્યાં સર્વાંગ શુદ્ધિ થાય છે, સમ્યક શુદ્ધિ થાય છે. એટલે એ તો પહેલી શરત છે. પૂર્વગ્રહેલા જે પૂર્વગ્રહો છે એ છોડવા નથી. અને એ બધું એમને રાખીને આ વાત સારી છે. એમ બધા કોઈને પણ લાગુ પડે છે, બધાને માટે એક જ સિદ્ધાંત છે, કોઈ બીજા માટે બીજો સિદ્ધાંત, દિગંબર સંપ્રદાયમાં જૈનો માટે એના માટે બીજો સિદ્ધાંત એમ નથી. ખરેખર તો દિગંબરમાં જૈનાભાષી હોય તો એને મિથ્યાત્વ છોડવું કઠણ પડે છે, અન્ય મતી હોય તો એને તરત લાઈટ થાય છે, કેમ કે સ્થૂળ ભૂલ છે એને. પછી એને વિશ્વાસ આવી જાય છે કે હું અત્યાર સુધી જે કાંઈ વિચારતો હતો એમાં કેટલીક વાતો સારી હતી, તો પણ વિપરીત અભિનિવેશ સહિત એ બધી સારી સારી વાતો હતી, કેટલાક મિથ્યા અભિપ્રાયો સાથે જોડાયેલા હતા. આ સર્વાંગ શુદ્ધ લાઈન છે, શુદ્ધ માર્ગ છે, સર્વાંગ શુદ્ધ માર્ગ છે. આજ ગ્રહણ કરવા જેવો છે, એને સીધું પડી જાય છે. બોલું તો કે ભાઈ મારો અમારો તો ધર્મ સાચો જ છે પહેલેથી, એમાં શંકા જ ક્યાં છે અમને. પછી વિપરીત અભિનિવેશને પોષા કરે, ગમે તે હોય ને મુસલમાન ને કઈ, મુસલમાન આત્મા મુસલમાન નથી, આત્મા મુસલમાન નથી કોઈ, આત્મા કોઈ અન્ય મતિ નથી. અરે આત્મા તો જૈન મતિ એ નથી ખરેખર તો. એટલે તો ધર્મદાસજી ક્ષુલ્લક કહે છે ને કે હું કોઈ મતિ નથી, હું બૌદ્ધ મતિ નથી, વિષ્ણુ મતિ નથી અને જૈન મતિ પણ નથી. બધા મતની વાત કરતા કરતા જૈન મતિ નથી એવું લખીને લખ્યું છે. ખૂબ જૈન ચૂમકે કે આમ કેમ કે છે જૈન મતિ નથી, કે મત વાળો નથી, સંપ્રદાય બુદ્ધિ નથી એની અંદર. જે સત્ય અભિપ્રાય છે તે સત્ય અભિપ્રાય છે, અસત્ય અભિપ્રાય છે તે અસત્ય અભિપ્રાય છે. બસ સીધી વાત, એને સત્યતા અને અસત્યતા સાથે સંબંધ છે. મતબતની વાત છે એ બધી ખોટી છે. દિગંબરમાં જૈનમાં હોય ને જૈના પાસે હોય તો છૂટવું કઠણ છે. હવે કે ગુરુદેવમાં આવ્યા અને પછી વિપરીત અભિનિવેશ રાખ્યો તો એ છૂટવું કે એ બધીથી વધારે કઠણ છે. કેમ કે એને તો એમ લાગે કે હું તો બધા પડખેથી વિચારું છું એટલે મારું બધું બરાબર છે, છતાં વિપરીત અભિનિવેશ રાખે રહેને તો એથી કઠણ છે. એ તો જેમ નિશ્ચયાભાસી છે એ વહેલો છૂટે છે, વ્યવહારાભાસી છે એ છૂટવો કઠણ પડે છે. કેમ કે વ્યવહારની અંદર ઘણા પુણ્ય ને પુણ્યની ક્રિયાઓ છે, નાનાની પંચાચારની ક્રિયાઓ છે, શ્રદ્ધાનો આચાર, જ્ઞાનનો આચાર, ચારિત્રનો આચાર, તપનો આચાર. વ્યવહારાભાસી જલ્દી ન છૂટે, નિશ્ચયાભાસી જલ્દી છૂટે, અને ઉભયાભાસી બે કરતા છૂટવો મુશ્કેલ છે. કેમ કે એને બે રીતે ખબર છે, મારો નિશ્ચય પણ સાચો અને મારો વ્યવહાર પણ સાચો, કેમ કે હું બેની પ્રવૃત્તિ કરું છું. એને એથી કઠણ પડે, એટલે એ વાત તો કઠણ છે. એ બધું હોવા છતાં પણ જો આત્માને એક પોતાના આત્મહિતનું જ લક્ષ હોય, એક પોતાનું કલ્યાણ કરવું છે ને એક પોતાનો આત્મા જ જેને જોઈએ છે, બીજું કાંઈ જેને ધ્યેયથી લક્ષ નથી, એને બધું સુગમ છે, સરળ છે, સર્વત્ર અને સર્વદા એને સુગમ અને સરળ છે. આ સિવાય કઠણ છે, પછી કોઈ કઠણ નહીં. અહીંથી વાત કરીએ કે ત્યાંથી વાત કરીએ, ગમે એટલા કઠણના ભાંગા ભંગ ભેદ લઈએ, પણ એ બધું આત્માના હિતને ચૂકીને વાત છે. આત્માનું હિત જેને મુખ્ય કર્યું એને કોઈ વાંધો નથી. પછી ગમે તે મતમાં હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, ગમે તે કાળમાં હોય, એને વાંધો નથી ક્યાંય. એટલે નક્કી કરવાનો વિષય એ છે કે જેને શુદ્ધ થવું હોય એને આ વાત છે, જેને આત્મકલ્યાણ પૂરું કરવું છે એ વાત છે, બીજાને માટે આ વાત નથી. અને એમાં સીધી વાત છે કે અંતર્મુખ થવાની વાત છે, બહિર્મુખ પણ છોડવાની વાત છે. પરલક્ષ ને સ્વલક્ષમાં પણ દિશાનું જ સૂચન કરવું છે કે અંતર્મુખ થવું, અને અંતર્મુખ થવામાં શ્રદ્ધા જ્ઞાન આચરણના પરિણામ મુખ્ય છે, મુખ્ય ગુણો છે, એટલે એ જ કરવા યોગ્ય છે. અને એ કરતા નિયમથી મુક્ત દશા, મોક્ષ દશા, અશરીરી દશા પ્રગટ થાય જ છે, ન થાય એવો પ્રશ્ન કોઈ અપવાદ ખાતર પણ એવો કેસ બનતો નથી કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં આવે ને એની પછી મુક્તિ ન થાય, એવું કાંઈ બનતું નથી. આમ તો લક્ષ ફરે છે ને ત્યારથી જ લાઈન ફરી જાય છે, લક્ષ ફરે છે એટલે ઓટોમેટિક પરિણામ છે એ ઉર્ધ્વગામી થાય છે. આ લક્ષને અનુસરીને, આત્માનું લક્ષ થયું છે તો આત્માને અનુસરીને પરિણામ થવા લાગે છે, ઉત્તરો ઉત્તર એ પરિણામ વૃદ્ધિગત થાય છે, આપોઆપ ઓટોમેટિક પરિણામની એ ચાલ થાય છે. એ જીવ સંસારમાં રહી શકતો નથી, એનો સંસારની યુક્તિ છૂટે છે. જ્ઞાન લક્ષણથી લક્ષિત થનારું એનું જે પોતાનું નિજ પદ, સિદ્ધ પદ, જીન પદ, એનું એકવાર એને લક્ષ નામ ઓળખાણથી જોઈએ. ઓળખાણ થયા વિના કોઈ રીતે આગળ હાલવાનું એક ડગલું બની બનશે અને આ પરિસ્થિતિ છે કુદરતી, એને નિયમથી મુક્તિ છે. એ કર્તવ્યની અપેક્ષાએ અહીંયા માર્ગદર્શન આપ્યું છે.